નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જો કોઈ ઘર, કોઈ જગ્યા બોલી શકતી હોત તો એ આપણને કેવી કેવી વાર્તાઓ કહેત? આજની આપણી ચર્ચા આવા જ એક ઘર વિશે છે. આપણે ડેનિયલ મેસનની 2023માં આવેલી એક અદ્ભુત નવલકથા નોર્થવુડ્સ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. અને લેખક, ખબર છે, પોતે એક ચિકિત્સક છે એટલે એમના લેખનમાં વિજ્ઞાન અને માનવીય સંવેદનાનો એક બહુ જ સુંદર સમન્વય જોવા મળે છે.
બિલકુલ.
આ પુસ્તક કોઈ એક પરિવારની ગાથા નથી, પણ એનાથી કંઈક વિશેષ છે. આ તો મેસેચ્યુસેટ્સના જંગલમાં આવેલા એક પીળા મકાન અને તેની જમીનની લગભગ 300 વર્ષની આત્મકથા છે.
હા, આત્મકથા એ શબ્દો બરાબર છે.
અને આપણી આખી વાતચીત, ખબર છે, એક બહુ જ રસપ્રદ લેટિન વિચારની આસપાસ ફરશે. જીનિયસ લોકી એટલે કે સ્થળની આત્મા. શું કોઈ જગ્યાની પોતાની આગવી ચેતના હોઈ શકે?
બહુ જ ઊંડો સવાલ છે, અને આ નવલકથા એનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. આ કોઈ સામાન્ય ઘરની વાત નથી. આ ઘર પોતે જ જાણે એક જીવંત પાત્ર છે, જે પેઢી દર પેઢીના સુખ, દુઃખ, પ્રેમ, નફરત બધું જ પોતાની દિવાલોમાં શોષી લે છે.
વાહ.
પ્રેમ કથાથી જે અધૂરી રહી ગઈ, પણ જેણે આ જમીનના મૂળમાં પોતાની છાપ કાયમ માટે છોડી દીધી.
તો ચાલો ત્યાંથી જ શરૂ કરીએ. એ પહેલી ઈંટથી કોણ હતા એ લોકો જેમણે આ જંગલમાં પહેલી વાર પગ મૂક્યો?
કથાનો આરંભ થાય છે 17મી સદીમાં. એક યુવાન પ્રેમી યુગલ છે, જે પોતાના કઠોર પ્યોરિટન સમાજના નિયમોથી ભાગીને આ જંગલમાં આશરો લે છે.
એટલે સમાજથી ભાગીને અહીં આવ્યા હતા?
હા, બિલકુલ. તેઓ અહીં સ્વતંત્રતા અને પ્રેમના સપના સાથે આવે છે. પોતાના હાથે એક નાની કેબિન બનાવે છે અને ભવિષ્યની આશા સાથે સફરજનના બીજ રોપે છે. એમના માટે આ માત્ર એક ઘર નથી, પણ એમની પોતાની એક દુનિયા છે, સમાજની નજરથી દૂર. પણ એમની આ નાનકડી દુનિયા પર દુઃખનો પહાડ તૂટી પડે છે. બાળકના જન્મ સમયે સ્ત્રીનું મૃત્યુ થાય છે અને બાળક પણ નથી બચતું. દુઃખમાં ભાંગી પડેલો પુરુષ પોતાની પત્નીની યાદમાં એક નાનું સ્મારક બનાવીને કાયમ માટે જંગલમાં ક્યાંક ગાયબ થઈ જાય છે.
એટલે ઘરનો પાયો જ પ્રેમ અને વિરહની વેદના પર નંખાયો છે.
બરાબર.
શું આ લાગણીઓ ખરેખર જ જમીનમાં ઉતરી શકે? શું આજ એ સ્થળની આત્માની શરૂઆત હતી? જાણે કે એ યુગલનું અધૂરું સપનું અને એમનું દુઃખ એ જ જમીનનો સ્વભાવ બની ગયો.
બિલકુલ. લેખક એવું સૂચવે છે, એ પ્રેમ અને વેદના એટલી તીવ્ર હતી કે તે જાણે જમીનનો ભાગ બની ગઈ. અને આ ભાવ આવનારી દરેક પેઢીને કોઈને કોઈ રીતે સ્પર્શતો રહે છે, ભલે અમને એની ખબર પણ ન હોય.
તો આ દુઃખદ શરૂઆત પછી એ ઘરનું શું થયું? કોણ આવ્યું ત્યાં રહેવા?
લગભગ એક સદી પછી આખું ચિત્ર બદલાય છે. ક્રાંતિકારી યુદ્ધનો એક સૈનિક ચાર્લ્સ ઓસગુડ આ જમીન ખરીદે છે. તે એક વ્યવહારુ માણસ છે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતો. પણ એ પેલા પ્રેમી યુગલ દ્વારા રોપાયેલા એકમાત્ર બચેલા સફરજનના ઝાડને જુએ છે ને, બસ એના જીવનનો ધ્યેય જ બદલાઈ જાય છે
એક ઝાડને જોઈને.
હા, એ ઝાડ એના માટે માત્ર ફળ નહોતું, પણ એક પડકાર હતો. તે પોતાનું સમગ્ર જીવન એક એવું ઉત્તમ સફરજન બનાવવામાં સમર્પિત કરી દે છે જેવું દુનિયામાં બીજે ક્યાંય ન હોય.
શું વાત છે!
એનું નામ પણ રાખે છે ઓસગુડ વંડર. એને લાગે છે કે આ સફરજન દ્વારા તે ઇતિહાસમાં અમર થઈ જશે.
આ પાત્ર તો બહુ રસપ્રદ છે. એક રીતે જોઈએ તો ઓસગુડનું પાત્ર મને આજની સ્ટાર્ટઅપ સંસ્કૃતિની યાદ અપાવે છે.
હા, સાચી વાત છે.
એક જુસ્સો, એક પ્રોડક્ટ, ઓસગુડ વંડર સફરજન, જેને દુનિયામાં શ્રેષ્ઠ બનાવવું છે, ભલે પછી અંગત સંબંધોનું ભોગ કેમ ન લેવાય. શું લેખક અહીંયા એવું કહેવા માંગે છે કે અમરત્વ મેળવવાની આ દોડ નવી નથી?
તમે બરાબર પકડ્યું. પહેલા રહેવાસીઓ પ્રકૃતિ સાથે ભળીને જીવવા માંગતા હતા. જ્યારે ઓસગુડ પ્રકૃતિ પર નિયંત્રણ મેળવીને તેને પોતાની ઈચ્છા મુજબ આકાર આપીને અમરત્વ પામવા માંગે છે.
બરાબર.
પણ એની આ ધૂન પાછળ એ પોતાના પરિવારથી દૂર થઈ જાય છે, ખાસ કરીને પોતાની બે જોડિયા દીકરીઓ એલિસ અને મેરીથી.
એટલે એની વિરાસત એના સંબંધો નહીં, પણ એના સફરજન બન્યા.
હા, બસ એ જ.
તો એ વિરાસતનું શું થયું? એની દીકરીઓએ એ ઘર અને વારસાને કેવી રીતે સંભાળ્યા?
અને અહીંથી કથા એક અત્યંત કરુણ અને, કેવી રીતે કહું, હૃદયસ્પર્શી વળાંક લે છે. ચાર્લ્સ ઓસગુડની બે જોડિયા દીકરીઓ એલિસ અને મેરી વારસામાં મળેલા એ ઘરમાં એકાંત જીવન જીવે છે. બહારની દુનિયા માટે તો તેઓ બે એકલવાયી કુંવારી બહેનો છે.
એલિસ કવયિત્રી છે, સંવેદનશીલ, સ્વપ્નદ્રષ્ટા, જ્યારે મેરી એકદમ વ્યવહારુ છે, જે ઘર અને ખેતર સંભાળે છે. પણ એલિસની કવિતાઓ અને તેના ગુપ્ત પત્રોમાંથી એક ઊંડું રહસ્ય ખુલે છે.
કેવું રહસ્ય?
તે બંને માત્ર બહેનો ન હતી, તેઓ એકબીજાને પ્રેમ કરતી હતી.
ખરેખર આ વાત જાણીને તો મારા રૂવાણા ઊભા થઈ ગયા.
હા, એ ઘર એમની દુનિયા હતું, જ્યાં તેઓ સમાજની નજરથી બચીને પોતાનું ગુપ્ત જીવન જીવી રહી હતી.
એક આખા પ્રેમ અને દુઃખના વિશ્વને ઘરની ચાર દિવાલોમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. મને તો લાગે છે કે આ આખી નવલકથાનું હૃદય છે.
સાચી વાત છે.
સમાજ દ્વારા દબાયેલા અને ભૂલાઈ ગયેલા અવાજોને લેખકે અહીં વાચા આપી છે.
બરાબર. તેઓ જંગલમાં ફરતી એક જંગલી બિલાડી, જેને કેટામાઉન્ટ કહે છે, તેને પોતાના છુપાયેલા, જંગલી અને મુક્ત સ્વભાવના પ્રતીક તરીકે જુએ છે. પણ આ પ્રેમ કથાનો અંત અત્યંત દુઃખદ છે.
ઓહ,
ભૂતકાળની પેલા પ્રેમી યુગલની વેદનાને અનુભવી રહી હોય.
ઓહ, એટલે એવું લાગે છે કે એલિસ માત્ર પોતાની બીમારીથી નહોતી પીડાતી, પણ ઘરની પેલી જૂની વેદના પણ અનુભવી રહી હતી. જાણે ઘરનો આત્મા તેની સાથે વાત કરતો હોય.
કદાચ એવું જ. અને કડકડતી શિયાળાની રાતે તે જંગલમાં જઈને આત્મહત્યા કરી લે છે. એલિસના ગયા પછી મેરી દાયકાઓ સુધી એ ઘરમાં એકલી જીવે છે.
એકલી?
હા, બસ તેમની યાદો, તેમના પ્રેમ અને એલિસની કવિતાઓની રખેવાળ બનીને. તેનું દુઃખ એટલું ગાઢ અને મૌન છે કે તે ઘરની દિવાલોમાં, ત્યાંની હવામાં જાણે શોષાઈ જાય છે.
આ તો ખૂબ જ કરુણ છે. પણ આ તો થઈ માણસોની વાત. તમે પ્રકૃતિની વાત કરી હતી.
હા, અને એ જ આ નવલકથાની ખાસિયત છે. સૌથી અદ્ભુત વાત એ છે કે જ્યારે માણસોની આ બધી ડ્રામા ચાલી રહી છે, પ્રેમ, હત્યા, મહત્વાકાંક્ષા, ત્યારે ઘરના લાકડાના બીમમાં રહેતો એક ભમરો પોતાની પાંચમી પેઢીને જન્મ આપી રહ્યો છે.
વાહ.
એના માટે ઓસગુડ કોણ છે કે એલિસ કોણ છે એનો કોઈ અર્થ નથી. માણસો આવે છે અને જાય છે, પણ એ ભમરાનું જીવનચક્ર સદીઓથી ચાલતું રહે છે.
વાહ, આ વાંચીને એવું લાગે કે આપણે માણસો પોતાની જાતને બહુ ગંભીરતાથી લઈએ છીએ. આપણો પ્રેમ, આપણું દુઃખ, આપણી સિદ્ધિઓ, આપણને લાગે કે આ જ આખી દુનિયા છે. પણ જંગલના હિસાબે તો આ બધું આંખના પલકારા જેવું છે.
બરાબર. અને આ માનવ નાટકોની પૃષ્ઠભૂમિમાં એક બીજી મોટી ત્રાસદી પણ ચાલી રહી છે. અમેરિકન ચેસ્ટનટ વૃક્ષો, જે એક સમયે આખા જંગલ પર રાજ કરતા હતા, તે એક ભયંકર રોગને કારણે લગભગ નામશેષ થઈ જાય છે.
એટલે માણસો પોતાના નાના દુઃખોમાં વ્યસ્ત છે, જ્યારે પ્રકૃતિના સ્તર પર એક આખી પ્રજાતિનો નાશ થઈ રહ્યો છે. ખૂબ જ સશક્ત વિચાર છે. તો મેરીના મૃત્યુ પછી ઘરનો ઇતિહાસ કયો વળાંક લે છે?
મેરી પછી ઘર ઘણા અલગ અલગ હાથોમાં જાય છે અને દરેક માલિક ઇતિહાસ સાથે પોતાની રીતે જોડાય છે. એક લેન્ડસ્કેપ પેઇન્ટર આવે છે, વિલિયમ હેનરી ટીલ. એ ઘરના ખંડેરોમાં એક રોમેન્ટિક સૌંદર્ય જુએ છે.
એટલે એ પીડાને નહીં પણ એની સુંદરતાને જુએ છે.
હા, એને કેનવાસ પર ઉતારવા માંગે છે. પછી એક ઢોંગી તાંત્રિક આવે છે, મિસ્ટર ફાર્લી. તે ઘરના દુઃખદ ઇતિહાસનો ઉપયોગ પૈસા કમાવવા માટે કરવા માંગે છે. ભૂતો સાથે વાત કરવાનો દાવો કરે છે, પણ નિષ્ફળ જાય છે.
કેટલું રસપ્રદ છે. એક જ જગ્યા પણ દરેક જણ એને પોતાની રીતે જુએ છે અને વાપરે છે.
સાચી વાત.
કોઈ એમાં સુંદરતા શોધે, કોઈ એમાંથી પૈસા કમાવાનું વિચારે,
અને કોઈ તેને હિંસાથી કલંકિત કરે.
એટલે
20મી સદીમાં એક પતિ પોતાની પત્નીની હત્યા કરીને તેને ઘરના ભોયરામાં દાટી દે છે.
ઓ ભગવાન.
આ ઘટના ઘરના ઇતિહાસમાં ક્રૂરતાનું એક નવું અંધકારમય પ્રકરણ ઉમેરે છે.
આ બધા અનુભવો પછી તો ઘરની આત્મા વધુ જ જટિલ અને ઘેરી બની ગઈ હશે.
ચોક્કસ. અને આ હિંસા પછી ઘરમાં લિલિયન અને તેનો સ્કિઝોફ્રેનિયાથી પીડિત પુત્ર રોબર્ટ રહેવા આવે છે. રોબર્ટનું પાત્ર આખી કથાને એક નવો દ્રષ્ટિકોણ આપે છે.
કઈ રીતે?
તેના માટે ભૂતકાળ અને વર્તમાન વચ્ચે કોઈ ભેદ જ નથી. તે સમયના બધા સ્તરોને એકસાથે અનુભવે છે. તે એલિસ ઓસગુડ સાથે વાતો કરે છે, પેલી ભૂતિયા જંગલી બિલાડીને જુએ છે અને ઘરની દિવાલોમાં દબાયેલા બધા અવાજો સાંભળે છે.
એક મિનિટ, અહીં મને એક સવાલ થાય છે. શું લેખક એવું સૂચવી રહ્યા છે કે જેને આપણે માનસિક બીમારી કહીએ છીએ તે ખરેખર વાસ્તવિકતાને જોવાની એક અલગ, વધુ ઊંડી રીત હોઈ શકે?
અને એ જ આ પાત્રની સુંદરતા છે. લેખક કોઈ સ્પષ્ટ જવાબ નથી આપતા. તે આ પ્રશ્ન વાચક પર છોડી દે છે. કદાચ રોબર્ટ પાગલ નથી, કદાચ તે એકમાત્ર એવો રહેવાસી છે જે ઘરની ફ્રીક્વન્સીને બરાબર પકડી શકે છે. તેની સંવેદનશીલતા તેને ઘરના આત્મા સાથે સીધી જોડી દે છે.
સમાજ જેને બીમારી સમજે છે તે કદાચ આ સ્થળના સત્યને સમજવાની એક અનોખી ક્ષમતા છે.
આ તો અદ્ભુત છે. તો શું આ ઘરની વાર્તા ક્યારેય કોઈ સમજી શક્યું? શું તેના રહસ્યો ખુલ્યા?
હા, અને તે થાય છે કથાના અંતિમ પડાવમાં, એટલે કે વર્તમાન સમયમાં. વનસ્પતિશાસ્ત્રના એક પ્રોફેસર એનેસ્થેશિયા સંશોધન માટે એ વિસ્તારમાં આવે છે અને આ ઘરમાં રહેવા લાગે છે.
ઓકે.
તે એક વિદ્વાન અને જિજ્ઞાસુ વ્યક્તિ છે. ઘરની સફાઈ દરમિયાન તેને છાપરામાં છુપાવેલો દસ્તાવેજોનો એક ખજાનો મળે છે. ઓસગુડની ડાયરીઓ, પેલા પ્યુરિટન પુરુષ દ્વારા કોતરાયેલું લાકડું અને સૌથી મહત્વનું એલિસ ઓસગુડના પત્રો અને કવિતાઓ.
અને એમાં મેરી સાથેના પ્રેમનું સત્ય હશે, ખરું ને?
બિલકુલ, જે એમના ગુપ્ત પ્રેમનું સત્ય ઉજાગર કરે છે.
એટલે એનાસ્થેશિયા એ આપણા જેવી છે, એ ઇતિહાસના બધા વિખરાયેલા ટુકડાઓને ભેગા કરીને એક આખી તસવીર બનાવે છે. એ માત્ર વૈજ્ઞાનિક નથી પણ એક ડિટેક્ટિવ પણ છે.
બરાબર, જે ઘરના ભૂલાઈ ગયેલા અવાજોને ફરી જીવંત કરે છે. તે માત્ર ઘરની નવી માલિક નથી બનતી પણ તેની યાદોની નવી રખેવાળ બને છે. તે વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને ભાવનાત્મક સંવેદનશીલતા બંનેનો ઉપયોગ કરીને ઘરના આત્માને સાચા અર્થમાં સમજે છે અને સ્વીકારે છે.
તો આ આખી કથા સાંભળ્યા પછી મને એવું લાગે છે કે સમય કોઈ સીધી લીટી નથી પણ એક ઓરડો છે જેમાં ભૂતકાળના બધા લોકો અને ઘટનાઓ હજુ પણ પડઘાય છે.
સાચું કહ્યું. અને ઘર એ ઓરડો છે.
હા,
તે કોઈ ખાલી જગ્યા નથી પણ યાદોનું એક જીવંત મ્યુઝિયમ છે. તે શ્વાસ લે છે, તે યાદ રાખે છે અને તે પોતાની વાર્તા કહે છે. જો કોઈ એનાસ્થેશિયા જેવું સાંભળવા તૈયાર હોય તો.
આ નવલકથા વાંચ્યા પછી ખરેખર આપણી આસપાસના વાતાવરણને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય. આપણું પોતાનું ઘર, રસ્તા પરનું જૂનું વૃક્ષ, દરેકની પાછળ કેટલી વાર્તાઓ છુપાયેલી હશે.
અને એ જ આ પુસ્તકની સફળતા છે. તે આપણને વિનમ્રતા શીખવે છે. તે યાદ અપાવે છે કે આપણું જીવન એક વિશાળ, સદીઓ જૂની કથાનો નાનો પણ અત્યંત અર્થપૂર્ણ ભાગ છે.
આ કથા આપણને શીખવે છે કે કોઈપણ સ્થળનું પોતાનું એક આત્મતત્વ હોય છે જે ત્યાં વસેલા દરેક જીવનના સારથી બને છે.
અને આપણે ક્યારેય એકલા નથી હોતા. આપણે ભૂતકાળના પડદાઓથી ઘેરાયેલા છીએ અને એક એવી વાર્તાનો ભાગ છીએ જે આપણા પછી પણ ચાલુ રહેશે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.